તારીખ 1-8-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 494 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 194
અત્રે હાલ કંઈક બાહ્ય ઉપાધિ ઓછી વર્તે છે, એટલે કામ દબાણ પ્રવૃત્તિ કંઈક ઓછી છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લેખ્યાથી વિચારશું. આ પત્રમાં પૂર્વકર્મ અને એ પૂર્વકર્મના ઉદયનો ભોગવટો જ્ઞાનીને અને અજ્ઞાનીને, નિકાચિત કર્મ અને જે કર્મની અંદર પરિવર્તન થાય છે, ફેરફાર થાય છે, એ સંબંધેની કેટલીક ચર્ચા કરી છે. પૂર્વકર્મ બે પ્રકારના છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. શું કહે છે? જ્યારે કર્મના બે પ્રકાર છે તો એનો અર્થ એ છે કે જીવના જે પરિણામથી તે કર્મ કરવામાં આવે છે તેના પણ બે પ્રકાર છે. કર્મમાં બે પ્રકાર ઉત્પન્ન થયા એનો અર્થ એ થાય છે કે જીવના પરિણામમાં પણ બે પ્રકારના પરિણામ થાય છે જીવોને. એક પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારે કાળાદી તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. એટલે પહેલું કર્મ એવું લીધું કે એનો જે કાળ છે એમાં ફેરફાર થતો નથી. આદિ એટલે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, એમાં સ્થિતિને કાળ કહે છે. અનુભાગ એની પ્રકૃતિમાં ફેર પડે નહીં, એના અનુભાગમાં ફેર પડે નહીં, એના કાળ એટલે સ્થિતિમાં ફેર પડે નહીં, એમ એના કોઈ જથ્થામાં સંખ્યામાં ફેર પડે નહીં. આદિમાં ચારે લઈ લેવા. હા, તીવ્ર અનુબંધ કર્યો હોય એમાં એની પ્રકૃતિ એવી તીવ્ર હોય, એની સ્થિતિ એવી પડે કે એને એમાં કાંઈ ફેરફાર જ થાય નહીં. તે જ પ્રકારે જે પ્રકારે બાંધ્યું હોય તે જ પ્રકારે ભોગવવું પડે. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી, વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. બીજો એવો પ્રકાર કર્મનો છે કે જીવને જ્ઞાન દશા પ્રગટ થાય, અથવા અમુક પ્રકારની વિચાર દશા થાય, અથવા જે પ્રકારના ભાવથી કર્મ બાંધા હોય એનાથી વિરુદ્ધ ભાવ થાય, અશુભ બાંધો હોય એનાથી વિરુદ્ધ શુભ થાય, શુભ જે બંધાણ હોય એનાથી વિરુદ્ધ અશુભ થાય, એમ તો એવા કેટલાક કર્મ નિવૃત્ત થાય. તો એ કર્મની અંદર ફેરફાર થાય છે અથવા ફરી જાય છે એ કર્મ. એમાં બે પ્રકાર છે. મિથ્યાત્વ દશામાં બંધાતા કર્મના બે પ્રકાર છે. એ જ્ઞાને કરીને ફેરફાર થાય, એ જ્ઞાન થાય તો ફેરફાર ન થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારના કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારના કર્મ છે. પહેલો જે પ્રકાર દર્શાવ્યો તે, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કયા છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લે છે, સમ્યક જ્ઞાન નહીં પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. આ દ્રષ્ટાંત આપો કે કેવળ જ્ઞાન થાય પછી તરત બધા કેવળ જ્ઞાનીનો મોક્ષ સિદ્ધ પદમાં જવાનું બનતું નથી, દેહ રહી જાય છે. તો એ દેહનું રહેવું જે થાય છે એ પૂર્વ પ્રારબ્ધને લઈને છે, એટલે આયુષ્ય છે એમાં ફેર નથી થતો. ખાસ કરીને ઉદયમાન જે કર્મ હોય છે એમાં ફેર નથી થતો, ઉદયાવળીમાં આવે છે એમાંય ફેર નથી થતો, અને એ સિવાય સત્તાની અંદર કેટલા નિદ્ધત નાચિત હોય છે એમાંય ફેરફાર નથી થતો. એમ લેવું એમાં બે પ્રકાર છે કે એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે કોઈને, કોઈને તીર્થંકર પ્રકૃતિ નથી બંધાતી. એ જીવ સામાન્ય કેવડી થાય તો પણ કોઈ વાર દેશના નહીં યોગ બેસે કુદરતી, અને વાણી છૂટે છે એનું સમોસરણ રચાય છે એવું બને છે. પણ એવું કોકને સામાન્યપણે તીર્થંકર દેવ હોય છે એને તો એવું જ થાય છે. એટલું સંપૂર્ણ જ્ઞાન બળ છતાં, હવે શું કહે છે, કેવળ જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન બળ છતાં અને સંપૂર્ણ વીર્ય બળ છતાં, અનંત વીર્ય પ્રકાશ્યું છે પણ તે દેહ સ્થિતિ વેજા સિવાય કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે. આને અનુસરીને પેલી વાત ચાલી છે કે જો દેહ છે તો દેહની સાતા અસાતા છે, વેદની કર્મ પણ હજી છૂટ્યું નથી, આયુષ કર્મ જેમ છૂટ્યું નથી એમ વેદની છૂટ્યું નથી, માટે કેવળીને પણ અસાતા વેદની હોય છે એને ભોગવવી પડે છે એ પ્રકાર લે છે. પણ રોગ ઉત્પન્ન થાય અને રોગનો ઈલાજ કરવો પડે એટલી હદે ત્યાં એવી પરિસ્થિતિ હોતી નથી. ત્યાંથી એ વાત લંબાણી છે કે દેહ છે ને તો દેહને અનુસરીને સાતા સાતા છે, વેદનીનો પણ ઉદય છૂટ્યો નથી પણ સાતા વેદની છે. ત્યાં મુખ્યપણે તો સાતા વેદની છે. અસાતા વેદની કેટલી છે કે એક સમુદ્રની અંદર કોઈ ઝેરનું ટીપું નાખે તો એથી સમુદ્રનું પાણી પીને કોઈને ઝેર ચડે એવું બનતું નથી, એટલી અસાતા વેદની હોય છે. એવી દેહ સ્થિતિ વિદા સિવાય કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે. જોકે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં. શું કહે છે કે એ જે કર્મ રહી ગયા એનો જે કાંઈ ઉદય આવે એનાથી એ ઉદય મને ન આવે તો સારું, એવી રીતે જ્ઞાની કર્મના ભોગવટામાંથી છૂટવાની ઈચ્છા કરે નહીં. તથાપિ અત્રે કહેવાનું એમ છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે, તેમજ અંતરાયાદી અમુક કર્મની અવસ્થા એવી છે કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ્ય છે. હવે અઘાતીમાં લીધા અંતરાય પણ લીધો એમાં કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ્ય છે, અર્થાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં એવી કેટલીક સ્થિતિ છે. એવા કેટલાક કર્મ છે કે જ્ઞાની પણ એને ભોગવે નિવૃત્ત કરે છે, ભોગવા સિવાય ખરી જાય છે, અભાવ થાય છે એવું બનતું નથી. સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં, માત્ર તેની નિવૃત્તિમાંના પ્રકારમાં ફેર છે. આમ તો બધા કર્મો ઉદયમાં તો આવી જ જાય છે, બંધાણા પછી ઉદય નહીં આવે એવું નહીં બને, પણ નિવૃત્તિમાં ફેર પડી જાય. કોઈ બંધાણા હોય તેવાને તેવા ઉદયમાં આવે, કોઈ ફેરફાર થઈને ઉદયમાં આવે, પાપના પુણ્યમાં થઈને ઉદયમાં આવે, અથવા તો અનુભાગ ઘટીને ઉદયમાં આવે, અથવા એના નિશિકો ઘટીને ઉદયમાં આવે, એ બધા પ્રકાર સંભવિત છે. છેલ્લે છેલ્લે જે કર્મ નો ઉદય છે એમાં છેલ્લા પ્રકારનો અનુભાગ છે. જે કર્મની પ્રકૃતિ ખલાસ થવાની હોય, ક્ષય થવાની હોય, પૂરી થઈ જવાની હોય, અને એ કર્મના ઉદયમાં નવું કર્મ ન બંધાય, ત્યારે એ કર્મની ઉદયની સ્થિતિ કેવી હોય? હદની એની મંદતા હોય. જેમ કે એક ગુણ પરમાણુ ની ચિકાશ બીજા પરમાણુને બાંધતી નથી, પછી બે થી ચાર થાય, ત્રણ થી પાંચ થાય, પણ એક ગુણ વાળો ન બંધાય. એ જે કુદરતની વ્યવસ્થા છે સ્કંધની અંદર, કે એક ગુણ પરમાણુની લુખાશ ચિકાશ હોય એ કોઈ બીજા પરમાણુ સાથે સ્કંધ થવાને યોગ્ય નથી, પણ એથી વધારે થાય, બે ગુણ ત્રણ ગુણ થાય, ત્યારે પછી એ બંધાય. એવી જ રીતે એક ગુણ છેલ્લો ઉદય માર્યો હોય અનુભાગનો, તો એ નવા વિભાવ થવાનું નિમિત્ત પડતું નથી, અને એના લઈને નવા કર્મ બંધાવવાનું પણ ભાવનું નિમિત્ત પણ નવા કર્મને મળતું નથી. ન તો ભાવને વિભાવ થવાનું નિમિત્ત મળે છે, ન તો તે ભાવથી કોઈ નવા કર્મ બંધાવવાનું નિમિત્ત બને છે. આ છેલ્લી પરિસ્થિતિ હોય છે, તો એ સત્તાની અંદર જ એટલો ફેરફાર થઈ જાય છે. એવી રીતે ઉદયમાં આવે છે. આ કર્મની ચર્ચા કરી છે. એક જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે તે જ પ્રકારે ભોગવવા યોગ્ય હોય છે. એક તો એ વાત લીધી નિંદત નિકાચિતની, બીજા કે જીવના જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા હોય છે. જીવના જ્ઞાનથી, જીવના પુરુષાર્થ ધર્મથી એની અંદર મોટા ફેરફાર થઈ જાય. જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની પુરુષ પણ કરે છે, અથવા સહેજે જ્ઞાની પુરુષના પરિણામથી એવી નિવૃત્તિ થાય છે એમ લેવું. પણ ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્નો કરી નિવૃત્ત કરવા ઈચ્છે નહીં એમ સંભવિત છે. પૂર્વે પાપ કર્મ બાંધ્યું એને પોતે પોતાના જ્ઞાન અને પુરુષાર્થની અથવા રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરીને એ પાપને ન ના ઉદયને ન ભોગવે ને પ્રતિકૂળતા ન આવે એમ કરીએ એવી ઈચ્છા જ્ઞાની કરતા નથી, તો પછી જ્ઞાનીને અજ્ઞાનીમાં ફેર શું? કે અજ્ઞાની પણ પ્રતિકૂળતાથી ડરે છે ને જ્ઞાની પણ પ્રતિકૂળતાથી ડરે છે, તો બંનેને પ્રતિકૂળતા, તો પ્રતિકૂળતાનું અનિષ્ટપણું રહ્યું, તો અનુકૂળતાનું ઇષ્ટપણું પણ રહ્યું, તો ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ તો જ્ઞાનીને છે નહીં. ગમે તે પ્રકાર પૂર્વ બંધાયેલા કર્મનો ઉદયમાન થાય તો પણ માત્ર જ્ઞાતા ભાવે રહેવું એવો જ્ઞાન અને પુરુષાર્થ ધર્મ જ્ઞાનીનો હોય છે. આ ચર્ચા એટલા માટે કરે છે કે જીવને સમાધાન થતું નથી. કર્મનો ઉદય આવે ત્યારે જીવને સમાધાન નથી થતું, આમ નહોતું થવું જોઈતું, આમ નહોતું થવું જોઈતું, આમ નહોતું થવું જોઈતું. પણ એ પ્રકાર જ્ઞાને કરીને અસમાધાનનો રહેતો નથી, જ્ઞાનથી સર્વ સમાધાન થાય છે એમ લેવું છે. કર્મને યથાયોગ્યપણે ભોગવવા વિશે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી. જેવું ઉદયમાં આવે તેને તે જ પ્રકારે ભોગવવું, એમાં ફેરફાર ન ઈચ્છવો, એ જ પ્રકાર જ્ઞાનીને હોય છે. એમાં સંકોચ કરવો કે આમ ન થાય તો સારું, આટલું આમ ન થાય તો સારું, એ પ્રકાર જ્ઞાન દશામાં નથી. કર્મ યથાયોગ્યપણે ભોગવવા વિશે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી. જો આ જ્ઞાન દશાનું લક્ષણ લીધું છે, વિલક્ષણતા જેને કહી છે એ આ પ્રકાર છે. અજ્ઞાન દશામાં જે કર્મના ઉદયમાં મીઠાશ આવે, રસ આવે, વાલપ આવે, એ વધુ ને વધુ એવો ઉદય રહે એમ જીવી ઈચ્છે છે. જે કર્મના ઉદયમાં જીવને પ્રતિકૂળતા, તકલીફ અને દુઃખ વિદાય, એ ન હોય તો સારું ને જલ્દી એનો નાશ થઈ જાય તો સારું એમ જીવી ઈચ્છે છે. એ બંને પ્રકાર જ્ઞાનીને હોતા નથી. પ્રતિકૂળતામાં સંકોચ નહીં, અનુકૂળતાનો લોભ નહીં, એ પ્રકાર બંને જ્ઞાન દશાની અંદર આવે છે. કોઈ અજ્ઞાન દશા છતાં પોતા વિશે જ્ઞાન દશા સમજનાર જીવ કદાપી ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિશે ન ઈચ્છે તો પણ ભોગવે છૂટકો થાય એવી નીતિ છે. જો જ્ઞાન દશા સમજે હોય, અજ્ઞાન દશા એટલે એને પ્રતિકૂળ કર્મ ભોગવવાની ઈચ્છા રહે નહીં. એને એમ થાય કે આવું ન હોય તો સારું, આમ ન બને તો સારું, આમ ન બને તો સારું, એમ થયા વગર રહે જ નહીં. એને એનું અજ્ઞાન છે, એનો ભાવ ભજવા વિના અજ્ઞાન રહે નહીં. જ્ઞાન જ્ઞાનનો ભાવ ભજ્યા વિના રહે નહીં, અજ્ઞાન અજ્ઞાનનો ભાવ ભજ્યા વિના રહે નહીં. કોઈ અજ્ઞાન દશા છતાં પોતા વિશે જ્ઞાન દશા સમજનાર જીવ કદાપી ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિશે ન ઈચ્છે એવું એને બને કે ભોગવવા યોગ્ય કર્મ હોય પણ મારે ભોગવવું નથી એમ એને ઈચ્છા થાય તો પણ ભોગવે છૂટકો થાય એવી નીતિ છે, એવી પદ્ધતિ છે. એ ભોગવે છૂટકો થાય એમાં એની કૃત્રિમતા કામ આવતી નથી. જીવનું કરેલું કર્મ જો વગર ભોગવે અફળ જતું હોય તો પછી બંધ મોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે? આ સીધી વાત છે. જો પોતે બાંધેલું કર્મ એને ભોગવવાનું ન હોય તો પછી બંધ મોક્ષની જગતમાં વ્યવસ્થા જ નથી રહેવાની. કેમ કે કોઈ ગમે તેવા કર્મ બાંધશે, એને ભોગવવા નહીં પડે, બીજો એનો ઈલાજ કરી લેશે ઉદય આવ્યા પહેલાં, કારણ કે એનો રસ્તો કરશે, કે એ વાત બની શકવા યોગ્ય નથી. આ જે કુદેવાદીની શ્રદ્ધા છે, દેવ દેવલાની શ્રદ્ધા રાખે છે ને લોકો, કે અમને એ મદદ કરે, અમારી પ્રતિકૂળતાઓ દૂર કરે, અમારી ભીડના ટાઈમમાં અમને મદદ કરે, તો પછી બંધ મોક્ષની પોતે કર્મ બાંધે માઠા પરિણામથી, અને બીજો દેવ આવીને એને એનો ઉદય ફેરવી નાખે કે નહીં, અને મારો ભક્ત છે માટે એને પાપનો ઉદય નથી ભોગવવાનો, એને પુણ્યનો ઉદય કરી નાખીએ, તો જગતમાં બંધ મોક્ષની કોઈ વ્યવસ્થા રહે નહીં. તમામ અંધશ્રદ્ધા ખલાસ થાય એવું છે. અને જે લોકો જૈન હોવા છતાં નથી સમજતા અને મંદિરજીમાં વિતરાગ દેવીની સામે અપેક્ષા રાખે છે, બે રીતે અંધશ્રદ્ધા છે. એક કુદેવની છે, એક માનેલા સુદેવ પણ છે, એને 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 માટે તો એ કુદેવ જ છે, એને કોઈ સુદેવ જેવી ખબર નથી કે આ વિતરાગ છે, અને એની પાસે કાંઈ અનુકૂળતા પ્રતિકૂળતાની માગણી કરવાનો અર્થ જ નથી. એ તો નિરર્થક વાત છે, એની એને ખબર નથી. એ પણ એને જે કુદેવને બીજા સમજીને બે છે એમ કુદેવત વ્યવહાર કરે છે, કેવા પરિણામ કરે છે એ વાત પણ ક્યાંય ટકતી નથી. એથી કોઈને લાભ થાય એ વાત અસંભવિત અને અશક્ય છે. એમ એવા કેટલાક કર્મોમાં એવું બને, બધામાં ન બને, કેટલાકમાં બને. એવા મંદ સ્થિતિ અનુભાગથી બાંધ્યા હોય તો એવા ફેરફાર થાય ખરા, ન જ થાય એમ નથી. એટલે બે પ્રકાર લીધા કે જીવના પરિણામ પણ બે પ્રકારના છે અને કર્મના પરિસ્થિતિમાં કર્મના પ્રકાર પણ બે પ્રકાર સામે બંધાય છે. એકમાં ફેરફાર થાય, એકમાં ફેરફાર ન થાય. હા, એમ ફેરફાર થાય, કેટલાકમાં ફેરફાર થાય, કેટલાકમાં ફેરફાર ન થાય. તો ત્યાં શું ફેર થયો કે સ્થિતિનો ફેર પડ્યો. 33 સાગરના બદલે 84,000 સાગર આવ્યા. ગતિનો ફરી નાને કરીને પૂરી કાયિક સંમિશ્રણ ઉત્પન્ન કર્યું. ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં કાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હતું. સ્થિતિ ફરી પણ ગતિ ન ફરી એમ છે. તો ગતિ છે એ નિકાચિત બંધાણી હતી. નારકીની જે ગતિ છે એ નિકાચિત હતી, એમાં ફેરફાર થાય સ્થિતિમાં ફેર પડ્યો. એ પણ આયુ સુધીમાં નહોતું આવ્યું એટલે નીતર ફેર ન પડે. કેટલી કેટલા જીવોને 7મી નારકીમાં સમ્યક દર્શન થાય છે તો અહીંયા એને 33 સાગરનું આયુષ ભોગવવામાં વચ ટૂંકાઈ જાય એવું ન બને કાંઈ. એ 33 સાગર પૂરા કરે છૂટકો, શું કેમ કે ઉદયમાન છે ત્યાં. એવી રીતે એ ઘરે એટલે હા ના, એ તો પડે બધું સાથે પણ એમાં કેટલું ફેરફાર થવા યોગ્ય હોય, કેટલું ફેરફાર થવા ગતિ કર્મ છે શું એમાં ફેરફાર થવા યોગ્ય હોય છે. આયુષ્ય પણ કોઈ વખત આમાં ફેરફાર થવા યોગ્ય હોય છે, જુદા જુદામાં ફેરફાર થવા યોગ્ય હોય તો ફેરફાર થાય સ્થિતિ આદિમાં, ન થવા યોગ્ય હોય એમાં ન થાય. એટલે એ આખો વિષય જે છે એ જીવના પરિણામના વિજ્ઞાનનો અને કર્મના વિજ્ઞાનનો છે આખો વિષય. સર્વથા તો કેવળી ગમે છે પણ પ્રયોજનભૂત પોતાના સમાધાન અર્થે કેટલીક મુખ્ય મુખ્ય વાતો વિચારવી જોઈએ. જોઈએ સર્વથા સર્વ ભેદો કેવળ જ્ઞાન સિવાય કોઈને ગમ્ય નથી. આંશિક જ્ઞાન છદ્મસ્થને આચાર્યોને ગણધરોને થાય છે, સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન સિવાયનું નથી. એટલા બધા અનંત પ્રકારે કર્મના ભેદ પ્રભેદો છે. શું નહીં, કોઈને ટાળી શકે શાસન દેવ પણ ન ટાળી શકે. જો શાસન દેવ ફેરફાર કરતા હોય તો તીર્થંકરો શાસન ચલાવે છે, એ કાળ શું કરવા સમાપ્ત કરવા દે શાસન દેવ. ભગવાન મહાવીર સ્વામી 30 વર્ષ સુધી શાસન ચલાવ્યું કેવળ જ્ઞાને રહીને. હવે એ શાસન શું કરવા પૂરું કરવા દે? 30 વર્ષની સામાન્ય અવધિ કહેવાય તો 30 વર્ષ એટલે કાંઈ ન કહેવાય. ક્યાં ઋષભદેવ ભગવાને લાખો કરોડો અબજો વર્ષ સુધી શાસન ચલાવ્યું, મહાવીર સ્વામીએ 30 વર્ષ સુધી ચલાવ્યું. તો શાસનદેવ ક્યાં આવી ગયા હતા? મહાવીર સ્વામી સુઈ ગયા હતા કે આ શ્રીમદજી લો તો સમર્થ પુરુષ થયા, એમનો પત્ર આપણે વાંચીએ છીએ. સમર્થ પુરુષ થયા, શાસન ચલાવી શકે એવું સામર્થ હતું એમનામાં. ઘણા ઘણા વિષયોના જ્ઞાતા હતા અને અસાધારણ શક્તિ ધરાવતા હતા. ભારે યુવાન વયે દેહ છોડી દીધો. આ મહાપુરુષ ક્યાં છે? આવો કળી કાળ છે, ઘણા જીવો નજીક આવ્યા છે, છેલ્લે નિવૃત્તિમાં આવ્યા હતા, તો 2829 વર્ષ પછી નિવૃત્તિમાં આવ્યા છે. નિવૃત્તિમાં આવ્યા, પુરુષાર્થ ઉપાડ્યો, પુરુષાર્થ એવો ઉપાડ્યો કે પૂર્ણ થઈ જવું છે એવો ઉપાડ્યો. શું ત્યાં શરીરે દગો દીધો, સાસનદેવ કેમ આવ્યા ને એમનો રોગ મટાડવા? આયુષ સુધારવા આવવા જોઈએ કે ના આવવા જોઈએ? ઈચ્છવા જેવી વાત છે કે નહીં? એમાં ઈચ્છા કોઈની કામ આવતી નથી, કોઈ ઈચ્છા કામ આવતી નથી. આ પંચમ કાળ છે, શાસન નિંદાય છે, શાસનની અંદર અનેક પ્રકારના બખડ જંતર ઊભા થાય છે, નિખાય છે શાસન, લૂંટાય છે શાસન. ક્યાં શાસન દેવ હતા છે? હા, આ મુસલમાનોએ તોડી, હિન્દુઓએ તોડી, બ્રાહ્મણોએ તોડી, કેટલાય જૈન મંદિરોનો નાશ કર્યો, પ્રતિમાઓનો નાશ કર્યો. શાસન દેવ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? કાંઈ કોઈ ફેરફાર કરી શકે? એક પરમાણુને કોઈ પર્યાયમાં પલટતો ફેરફાર કરી શકે? એ કોઈના ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્રના અધિકારનો વિષય નથી, કાંઈ ફેરફાર નથી શકે. તો બંધ મોક્ષની કોઈ વ્યવસ્થા જ રહેતી નથી એમ કે છે. જે પરિણામે બંધ કર્યો છે એ પરિણામે એ બંધ એ જ પ્રકારે યથાર્થ છે, મોક્ષ છે, અને બંધ મોક્ષની વ્યવસ્થા જૈન દર્શનમાં છે એવી કોઈ જગ્યાએ નિરૂપણ થયેલી જોવામાં આવતી નથી. કેમ કે સર્વજ્ઞ નથી, આ તો સર્વજ્ઞ ગોચર વિષય છે. સર્વજ્ઞ વગર કેવી રીતે નિરૂપણ કરે? હા, એવા એવા ભલે ખરા, પણ એ તો અજ્ઞાન. મારો પણ થાય તો સારું. એવા પુણ્યયોગ બને છે ક્યારેક તો બને, એનું કોઈ મૂલ્ય નથી. શું એનું કોઈ મૂલ્ય નથી? એની કોઈ કિંમત નથી. બહારના ફેરફારો નહીં, પુણ્યના ઉદયો નહીં, પુણ્યના ફળ નહીં. કોઈ આ માર્ગમાં પુણ્યના ફળની કિંમત નથી, પુણ્ય નહીં કે પુણ્યના ફળ નહીં, આ માર્ગને વિશે જરા પણ કિંમત નથી. એવો આ એક બીજી જાતનો માર્ગ છે. એવી રીતે સિદ્ધિના ચમત્કાર તો અજ્ઞાનીને બને છે, જ્ઞાનીને બને, એમાં શું નવીન છે? બને, પણ બધાને બને જ, એવું કોઈ નથી. એ તો એ વાત છે કે જ્ઞાની એવું ઈચ્છે નહીં, ઈચ્છે તે જ્ઞાની હોય નહીં એમ કે છે. એવી મદદ મને મળી જાય એવું ઈચ્છનાર જ્ઞાની નથી, જ્ઞાનીને એવી ઈચ્છા થતી નથી. એ તો વાત કરે છે પોતે, એ તો પુત્રનો વિષય છે, મૂળ વિષય જે છે કહેવાય એ ધારે છે. નહીં, સહેજે જ ઈચ્છા બીછા કાંઈ નહીં છે. જે જેવું આ બાજુ પોતાનું પરિણમન બદલ્યું કે આ બાજુ કર્મના પરમાણુ બદલી ગયા, એને ખબર ન હોય. શું જરૂર નથી કે એને ખબર હોય? અને બધા કર્મ બંધાય છે ને ફેરફાર થાય છે, ક્યાં જીવને ખબર પડે છે? સદમસ્તોનો વિષય ક્યાં છે? કેવડી પાસેથી સાંભળવા મળે બીજી વાત છે, પણ એનો પોતાનો સીધા જ્ઞાનનો એ વિષય જ નથી છદમસ્તોનો. કર્મના પરમાણુ એવી સૂક્ષ્મ પર્યાયે પરિણમિત છે કે કોઈ કારમણ વર્ગણાના પરમાણુ છદમસ્તને સીધા ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતા જ નથી, મન ગોચર થતા જ નથી, પછી ક્યાં સવાલ છે? સીધું જ્ઞાન તો કોઈને ન થાય. એમ કોઈને જ્ઞાન થાય છે એ તો એવા કેવળ જ્ઞાનીની વાણીમાં આવે તો એ વિષયની ખબર પડે છે. નહીતર કોઈને સદમસ્થને એ જ્ઞાન થઈ શકે નહીં, પોતાના કર્મનું કે બીજાના કર્મનું. આ લોકમાં કાર્મણ વર્ગના પરમાણુઓ ઠાંસીને ભરેલા છે, કાંઈ દેખાય નહીં. ભાષા વર્ગણાના છે, કાંઈ દેખાય નહીં. એ સિવાય અનંતા છે, કાંઈ દેખાય નહીં. સૂક્ષ્મ પર્યાય પરિણમેલા એને કાંઈ જ્ઞાન ન થાય. વેદની આદિ કર્મ હોય વિશે અમને નિરીક્ષા થતી નથી. જુઓ 27મી વર્ષે હજી વેદની તો પાછળથી આવવાનું છે, અત્યારથી તૈયારી છે કે વેદની આદિ કર્મ હોય તે ભોગવવા વિશે અમને નિરીક્ષા થતી નથી. અમને કાંઈ એમ નથી થતું કે રોગ ન આવે તો સારું, માંદા ન પડી જવાય તો સારું, શરીરની શક્તિ ન આવે તો સારું, આયુષ લંબાઈ જાય તો સારું, એવી ઈચ્છા અમને થતી નથી. એ પહેલેથી પરિણામ બગાડ્યા છે. શું પંખો ફરે તો સારું, ત્યાંથી જ પરિણામ બગડ્યા. પછી વળી પાછળ બગાડવાનું ક્યાં બાકી જ રહ્યા છે. જીવે હિસાબ જેવો મળ્યો છે કે તીવ્ર કષાય થાય તો એને એમ લાગે છે કે હું અપરાધ કરું છું, મંદ કષાય થાય તો એને એમ લાગે છે કે હું અપરાધ નથી કરતો, આ સિવાય બીજું શું છે. એને આકુલતા થઈ તો કે આવું ન થવું જોઈએ, નિરાકુલતા થઈ તો કે બસ હવે અહીંયા આ મને ઠીક છે, અહીંયા સંતોષ પકડી લે છે, પરિણામે બહાર નીકળતો નથી, ત્યાં ને ત્યાં રોકાય છે. વેદની આદિ કર્મ હોય તે ભોગવવા વિશે અમને નિરીક્ષા થતી નથી. જો નિરીક્ષા થતી હોય તો ચિત્તમાં ખેદ થાય કે જીવને દેહાભિમાન છે, એટલે અભિમાન એટલે અહમ પણ અહીંયા લેવું, જીવને દેહાત્મ બુદ્ધિ છે તેથી ઉપાર્જિત કર્મો ભોગવતા ખેદ થાય છે અને તેની નિરીક્ષા થાય છે. પોતા ઉપર ઉતારીને વાત લીધી, કર્મના સિદ્ધાંતની વાત પોતા ઉપર ઉતારીને કરી દીધી. અમને વેદનીય કર્મ ભોગવવાની ઈચ્છા અને ન ભોગવા ભોગવવા વિશે એવી નિરીક્ષા અમને થતી નથી. એટલે તો આવે છે ને આપણે જે લઈએ છીએ એમાં કે ઉદયમાન કર્મમાં ભોગવવા ઈચ્છા નિરીક્ષા એવું કાંઈ નથી, ઈચ્છા અનિચ્છા એવું કાંઈ નથી. ન તો ભોગવવાની ઈચ્છા છે, ન તો નહીં ભોગવવાની ઈચ્છા છે, બેમાંથી એક કંઈ નથી એમ કહે છે. શું એટલે કે એનું જ્ઞાન કરીએ છીએ, જે પ્રકારે ઉદય આવે છે એનું ફક્ત અમે જ્ઞાન કરીએ છીએ. અને જો ભોગ રોગ અથવા વેદનીય કર્મ અશાતા ભોગવવાની નિરીક્ષા થતી હોય, એટલે ઈચ્છા ન થતી હોય, તો ચિત્તમાં ખેદ થાય, એને ખેદ થાય કે ક્યાં આ રોગ આવી પડ્યો, આ રોગ ન આવ્યો તો સારું, ને મટી જાય તો સારું. જીવને દેહાભિમાન છે, એને દેહમાં અહમપણું છે, આ મને રોગ થયો એમ એને લાગે, આ રોગ મારો છે, મને થયો છે અને મને મટી જાય તો સારું. તેથી ઉપાર્જિત કર્મ ભોગવતા ખેદ થાય છે અને એને એ વખતે આકુલતા થઈ જાય, ઈચ્છા ન હોય અને રોગ થાય એટલે એને આકુલતાથી આવી ના કરીએ અને તેથી નિરીક્ષા થાય છે. અને એ ખેદ મટાડવા માટે એને એમ થાય છે કે આ રોગ મટી જાય તો સારું, નહીતર મને દુઃખ થયા કરશે, હું દુઃખી થયા કરીશ, સાતાને લઈને હું દુઃખી થયા કરીશ. હું નાની દેહથી ભિન્ન પડેલા હોવાને લીધે રોગને જાણે છે, રોગની પીડા થાય તો પણ પીડાને જાણે છે, પણ દુઃખી થઈને ભોગવતા નથી, દુઃખી થઈને નથી ભોગવતા. જાણે છે જરૂર કે ત્યારે વેદના શરૂ થઈ છે, વેદના તીવ્ર થઈ છે અથવા વેદના મંદ થઈ છે, એ વેદનાનું જ્ઞાન કરે છે. જેમ બીજાની વેદનાનું જ્ઞાન કરે એવી રીતે જ્ઞાન કરે છે. જ્ઞાન જુદું રહે છે જાણનાર, વેદના જણાનાર જુદી રહે છે. જ્ઞાનની સત્તામાં એટલે પોતાની સત્તામાં, અને પોતાની સત્તામાં એટલે જ્ઞાનની સત્તામાં વેદનાનો અનુભવ થતો નથી. વેદનાની સત્તામાં એને પોતાનો અનુભવ થતો નથી. આમ છે, આવી રીતે જુદા પડીને જાણે છે. મંત્ર આદિથી, સિદ્ધિથી અને બીજા તેવા અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી, એટલે કે સંભવિત છે. બે નેગેટિવનો એક પોઝિટિવ થાય છે. મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજા તેવા અમુક કારણોથી, દવા વગેરે, ઉપચાર વગેરે, ઈલાજ વગેરે, અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી. ચમત્કાર જેવો ફેરફાર થાય, તથાપિ ઉપર જેમ અમે જણાવ્યા તેમ ભોગવવા યોગ્ય એવા નિકાચિત કર્મ તેમાંના કોઈ પ્રકારે પણ મટી શકે નહીં. એમાં કોઈ મંત્ર કામ આવે નહીં, કોઈ તંત્ર કામ આવે નહીં, કાંઈ દવા કામ આવે નહીં, કોઈ ચીજ એમાં કોઈ ઈલાજ કામ આવે નહીં. એ ભોગવે છૂટકો છે. અમુક શિથિલ કર્મની ક્વચિત નિવૃત્તિ થાય છે. જો શિથિલ કર્મ લીધા છે, મંદ અનુભાગે કરીને મંદાણા આવે એવા શિથિલ કર્મ, મંદ અનુભાગથી રસ તીવ્ર ન હોય, તીવ્ર રસે કરીને બાંધે એનું જોરદાર બંધન હોય છે, ન છૂટે એવું મંદ બંધ હોય છે. અનુભાગને જ બંધ મુખ્ય પણે કયો છે. શું પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભાગમાં મુખ્યપણે રસ અથવા અનુભાગને બંધ કયો છે. એટલે અધ્યાત્મના પ્રકરણમાં, અધ્યાત્મના વિષયમાં જીવના પરિણામ રસની ચર્ચા વધારે છે. સમયસારનો બંધ અધિકારની અંદર એ વાત કરી કે રાગોદગાર મહારસેના, રાગના મહારસથી જે બંધાય છે એને અમે બંધ કહીએ છીએ. અને એના માટે તેલ મર્દન કરેલા મલનો દ્રષ્ટાંત આપીને રાગની ચીકણાઈ લીધી. એ ચીકણાઈ છે, એ રસ છે. ચિકાશ નહીં થવી જોઈએ ગમે તે પ્રકાર પ્રસંગનો, કર્મના ઉદયના પ્રસંગનો કોઈ પણ પ્રકાર આવે. તીવ્ર રસે કરીને ઝંપલાવે છે એ માથા, એ તીવ્ર મંદ રસે કરીને પરિણમે છે એ મંદ બંધન કરે છે. જેનું મંદ બંધન છે એ છૂટવું સહેલું છે, તીવ્ર બંધાયેલો જીવ છૂટવો સહેલો નથી. આ તો સમજી શકાય એ વાત છે. નુકસાનનો ખ્યાલ આવે, લાભ નુકસાનનું જ્ઞાન હોય તો સહેજે મંદતા આવી જાય. પછી એથી આગળ જઈને, આ તો પ્રથમ ભૂમિકામાં ક્યારે અટકે માણસ, હિચકિચાટ ક્યારે અનુભવે, નુકસાનનો ખ્યાલ આવે ત્યારે. નુકસાનમાં ઊભો છે ને નુકસાનનો ખ્યાલ ન કરે તો બીજી કઈ જગ્યાએ ખ્યાલ કરવાનો હતો. હવે એ તો સ્થૂળ વિષય છે. પછી સૂક્ષ્મ વિષયમાં જો જાય તો છે આત્માનો જે સ્વભાવ છે, એ સ્વભાવનું અવલંબન રહે, એ સ્વભાવનું આકર્ષણ રહે, એ સ્વભાવ પ્રત્યે દ્રષ્ટિ રહે, એ સ્વભાવની સ્થિરતા રહે, એનું જ્ઞાન રહે, તો ઓટોમેટિક વિભાવરસ આ વિભાવના અભાવ સ્વભાવી પૂતે હોવાથી ઓટોમેટિક જ વિભાવરસ છે એ તીવ્ર નથી થતો, આપોઆપ અત્યારે કરવું નથી પડતું કાંઈ, એમાં એ સહજ થાય છે જ્ઞાનીને. એટલા માટે કે એને પોતાને પોતાના વિભાવના અભાવ સ્વભાવી પ્રબળ કષાય અભાવ એવું જે સ્વભાવ છે એ દ્રષ્ટિમાં છે, જ્ઞાનમાં છે, અને એનો પુરુષાર્થ વર્તે છે, એ તરફનું આકર્ષણ વર્તે છે, આપોઆપ જ વિભાવ રસ તીવ્ર થતો નથી, એ સહેજ પરિણામ બની જાય છે. મુમુક્ષુની દશામાં તો એને નુકસાનનું ઓછામાં ઓછું જ્ઞાન હોવું જોઈએ, કે મને તીવ્ર રસે કરીને નુકસાન મોટું છે અને એ નુકસાનથી છૂટવું મુશ્કેલ પડે એવું છે, માટે એ નુકસાન તો કરવું જ નથી. પછી વિશેષપણે જો અનુકૂળતા હોય વિચાર દશાની તો એ પોતાના સ્વરૂપના ચિંતવન મનનાદિમાં આવે, સ્વરૂપને સંભાળે સંભાળે જેવી જેની યોગ્યતા. પછી તો એક સરખા બધા નથી હોતા, જેવી જેની યોગ્યતા એ અનુસાર સંભાળે, પોતાની જાતને સંભાળે. અમુક શિથિલ કર્મની ક્વચિત નિવૃત્તિ થાય છે, અર્જિત કરનારી વેદા વિના નિવૃત્ત થાય છે એમ નહીં, આકાર ફેરથી તે કર્મનું વેદવું થાય છે, એ ઉદયમાં જ ન આવે એમ નથી કહેવું. કોઈ બીજી પ્રકૃતિ ઉદયમાં આવે, કોઈ બીજી સ્થિતિએ ઉદયમાં આવે, કોઈ મંદ અનુભાગે ઉદયમાં આવે, એવા બધા ફેરફાર થાય છે. તો આકાર ફેર એટલે એનો સ્વરૂપ ફેર લેવું, એના સ્વરૂપમાં ફેરફાર થઈને ઉદયમાં આવે છે. પણ એ ઉદયમાં જ ન આવે એવું ન બને, જેનો બંધ પીડ્યો તે ઉદયમાં આવવાનું આવવાનું ને આવવાનું. પછી વહેલું આવે, મોડું આવે, પ્રકૃતિ ફેરથી ના આવે, તીવ્રપણેથી ના આવે, મંદપણેથી ના આવે, એ બધા ફેરફારને આકાર ફેર કહેવામાં આવે છે. હા, ઉદયમાં આવ્યા પછી નિર્જરા થાય. મંત્ર આદિથી સિદ્ધિથી આમ શું છે કે ઉદયમાં આવવું એ નિર્જરા માટે આવવું છે ખરેખર તો બધા જ કર્મનું. પછી એમાં સ્વવિપાક અવિપાક સકામ અને અકામ એવા ચાર ભેદ લીધા છે. શું એ પ્રકારે પણ એ ઉદયમાં આવીને નિર્જરે છે સરવાળે તો. એટલે એમ કીધું ને કે શિથિલ કર્મ પત્ની નિવૃત્તિ થાય છે, પણ તે કઈ ઉપાર્જિત કરનારે વિદ્યા વિના નિવૃત્ત થાય છે એટલે ઉદયમાં આવ્યા વિના નિવૃત્ત થાય છે એમ નથી, પણ આકાર ફેરથે તે કર્મનું વેદવું બને છે એમ. જેવા પરિણામે બાંધ્યું હોય એવા પરિણામે ઉદય ના આવે એમ, ફેરફાર થઈને ઉદયમાં આવે વચ્ચેના પરિણામના કારણે. પહેલાથી પછી ન થાય, ઉદયાવળીમાં આવ્યા પછી કાંઈ ફેરફાર નહીં, ઉદયમાં આવ્યા પછી કાંઈ ફેરફાર નહીં. આવલી એટલે સમયનો અમુક જથ્થો છે, ઉદયમાં આવ્યા પહેલાનો કેટલોક જે સમય છે એમાં પછી ઉદયાવલીમાંથી કાંઈ ફેરફાર સંભવિત નથી અને ઉદયમાં ફેરફાર સંભવિત નથી. એ પહેલાં જેટલું થવું હોય એ થઈ જાય સત્તામાં હોય ને, પછી એ પછી નહીં ફેરફાર થાય. એમ આકાર ફેર થઈને આવે, હા, પણ સોય ન આવે એવું ન બને, બાંધ્યો એટલે આવવાનું તો ખરું છે એમ કેવું છે. કોઈ એક એવું શિથિલ કર્મ છે કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય, તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય એ સંભવિત છે. આ નિવૃત્ત થવાનો બધે અર્થ ફેરફાર થવો એમ લેવો એમ. શું કેવું કોઈ શિથિલ કર્મ હોય કે અમુક વખત ચિત્તની સ્થિરતા રહે, મંત્રાદિમાં રહે, કે આ બીજી એકાગ્રતા રહે, કોઈ એવા પુણ્ય પરિણામમાં અથવા આત્મામાં અથવા કોઈ મંત્રાદિમાં ચંચળતા ઘટીને, તો એવા યુગે નિવૃત્ત થાય એટલે ફેરફાર થાય એ સંભવિત છે. અથવા કોઈ પાસે પૂર્વ લાભનો કોઈ એવો બંધ છે કે જે માત્ર તેની થોડી કૃપાથી ફળીભૂત થઈ આવે, એ પણ એક સિદ્ધિ જેવું છે. એમ અનેક પ્રકાર છે એમ કહેવું છે. એમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વાંતરાય તૂટવાનો પ્રસંગ સમીપવર્તી હોય અને એવું જ બાંધ્યું હોય, એ જ પ્રકારનું બાંધ્યું હોય કે મંત્રાદિના પ્રયત્નમાં એનો અંતરાય તૂટવાનો જ પ્રકાર હોય અને એ જ પ્રકારે એનો ઉદય સમીપ આવ્યો હોય ને, આ પ્રકારે બહારમાં મંત્રાદિનો યોગ થાય, તો પણ કાર્ય સિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય. તો એ વખતે કાગને બેસવું અને ડાળને પડવું, કાગડો બેઠો માટે ડાળ પડી, એવી એવું પણ કોઈ યોગાનું યોગ હોય છે કર્મના ઉદયનો. હા, એટલે ક્યાંક ચમત્કાર થાય તો આવું થાય છે, પણ એ ગાળને કાગને બેસવું ને ડાળને પડવું એના જેવી વાત છે. પણ એ વાતમાં કાંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી. હવે એ વાત જ્યારે સામે આવે છે ત્યારે એમ કહે છે કે એવી આતુરતા અથવા એની રાહ જોઈને બેસવું કે એની ઈચ્છા કરવી, એ પ્રકારની એ સહેજ પણ ચિત્ત થવાનું એટલે ઈચ્છા થવાનું, મન થવાનું, એમાં મન ન થવું જોઈએ, એવા પ્રકારનું મન ન થવું જોઈએ કે મંત્રથી રિદ્ધિ સિદ્ધિથી મને કાંઈક લાભ થઈ જાય તો સારો. આ લોટરી લાગે છે ને, લોટરીની ટિકિટો માણસો લે છે ને, એ આવા પ્રલોભનથી લે છે, કાંઈક લોટરી લાગી જાય તો સારું. એટલે જેમ જુગારના પરિણામ નિષિદ્ધ છે એવી જ રીતે એના પરિણામ નિષિદ્ધ છે, કરવા યોગ્ય નથી. એમાં ભલે કશાય તીવ્ર ન દેખાતો હોય પણ કશાય રસ તીવ્ર પડેલો છે એમ છે. કશાય મંદ દેખાય, કશાય રસ તીવ્ર છે. કર્મફળ થયું, ટિકિટ લીધી, લોટરી લાગી, મહેનત કાંઈ નહોતી કરી, હા મફતના આરામના લાખ રૂપિયા આવી ગયા, 10 લાખ રૂપિયા આવી ગયા, કાંઈ મહેનત કર્યા વગર, તો એ મન કરવા જેવું નથી એમ કહે છે. જો અહીંયા ચેતવે છે, આ રેડ લાઇટ મૂકી અહીંયા લાલ બત્તી, કરવા જેવું નથી. હા બરાબર છે, જે તો ભિન્ન પડી જાય છે ને, ઉદયથી ભિન્ન પડી જાય છે એને ઉદય તો છે ને. શ્રેણીક મહારાજા અત્યારે પહેલી નારકીમાં છે અને કેટલાય સમ્યક દ્રષ્ટિઓ વૈમાનિક દેવમાં છે, બેના વિષયમાં બેના ભોગવટામાં ફેર છે કે નહીં? બાહ્ય દ્રષ્ટિએ, અંતરદૃષ્ટિએ બે જુદા પીડ્યા છે. ન તો દેવલોકના દેવો છે સમ્યક દ્રષ્ટિ, એની અંદર લપટાય છે, ન તો શ્રેણીક રાજા આદિ કોઈ હોય તો એ કોઈ ત્યાં દુઃખી થાય છે એ નથી વાત. પણ એને સંયોગ દ્રષ્ટિએ કેમ જોવાય? જોવાની કઈ દ્રષ્ટિ છે? એક આત્મદ્રષ્ટિએ જોવું અને એક સંયોગ દ્રષ્ટિએ જોવું. તો જ્યાં કર્મની વાત આવે છે ત્યાં સંયોગ દ્રષ્ટિએ જોવાનો દ્રષ્ટિકોણ છે, એ સાથે સાથે આત્મદ્રષ્ટિ કેવી રાખવી એ વાત સમજવા યોગ્ય છે, એ ઉપદેશનો વિષય છે. એટલે એ વાતમાં કાંઈ સહેજ પણ ચિત્ત થવાનું કારણ નથી, જરાય બાબતની અંદર મનમાં ઈચ્છા થવી જોઈએ નહીં. નિષ્ફળ વાર્તા છે એવી જે વાર્તા છે તે બધી નકામી છે. નિષ્ફળ છે એટલે નકામી છે, અથવા એનાથી ઘણા ગાવ દૂર રહેવા જેવું છે. દુકાને એક વાર એક છોકરો આવ્યો હતો લોટરીની ટિકિટો વેચવા, તમારા ભાગ્યમાં બહુ મોટો મોટા પૈસા છે કે તમે ટિકિટ લ્યો કે મારું ભાગ્ય તો હું જાણું છું કે આવી જાતના પૈસા મારા ભાગ્યમાં છે જ નહીં, તું લ્યો જાય છે. પ્રલોભન આપે ને, તમારું ભાગ્ય બોલે છે તમે ટિકિટ લ્યો તમને જરૂર 10 લાખ રૂપિયા લાગે. મારા ભાગમાં એ જાતના પૈસા હોય જ નહીં અને છે જ નહીં, એટલે તું એ વાત જ અહીંથી છોડી દે. એવી રીતે એના નામ એવા ભાગ્ય લક્ષ્મી ને ફલાણું ઢેંકણું ને હલવામણા લલચામણા નામ આપે છે. તને ક્યાંથી ખબર પડી? તને તારા ભાગ પછી એને પૂછ્યું, તને તારા ભાગની ખબર છે કે નહીં? તો કે હા મને ખબર છે. તો પછી તું જ લઈ લે ને કીધું? તો કે નહીં ને, મારા ભાગમાં આ લોટરીના ટિકિટ વેચતા જે કમિશન છે ને એટલું જ મારું ભાગ્ય છે. ઠીક, સારી વાત છે. હવે જ્યાં ઘરાક હોય ત્યાં તમે વેચવા જા કીધું, કમિશનના ભાગ પ્રમાણે થશે. અહીંયા તો તારું ભાગ્ય નથી લાગતું, એ પ્રકારનું ભાગ્ય અહીંયા નથી. તો કે ના ના, અહીંયા લાગે છે. મેં કીધું તો તારી ભૂલ થાય છે મજવામાં કાંઈ એવું છે. બીજાના ભાગને માટે એમ કરે પણ પોતે ન ખરીદે પાછો. હે, ખરીદે પોતે? લાવ્યો છે તો ખરીદીને કેમ ઘરમાં રાખતો નથી? જો એમાંથી કોઈ ટિકિટ લાગવાની હોય, ભલે એને ખબર નથી કઈ લે, બધી રાખી લઈએ, એક તો લાગશે ને. અને લાગે ખરીદી છે એના કરતાં તો ઇનામ વધારે છે, કંઈ બધી તો એને ખરીદી નથી. પણ એ વેચવા નીકળે છે એ જ બતાવે છે કે એમાં લાગવાની હોય તો એ વેચવા નીકળે નહીં. એમાંથી જો કોઈને લાગવાનું હોય તો શું કરવા વેચવા નીકળે? એવું છે જગતમાં. તો સંસારની રીતે ચાલે છે. એવું સુખ દુઃખ નહીં, ગમે તે હોય ને, એમાં કર્મના પરમાણુ કોઈની શરમ રાખતા નથી. શું જીવે કર્મ બાંધતી વખતે વિચાર કરવાની જરૂર છે કે આ કર્મના પરમાણુ કોઈની શરમ રાખવાના નથી. તીર્થંકરનું દ્રવ્ય હોય તો એ નહીં રાખે, બીજાને ક્યાં વાત કરવી? હે, ત્રણ લોકનો નાથ છે, એની શરમ નથી રાખતા. ભગવાન સિમંદર સ્વામી 1 કરોડ પ્રભુનું આયુષ લઈને આવ્યા છે ત્યાં. એ 16 લાખ પૂર્વ અરિયન દશામાં વ્યતીત કરવાના, તે કરવાના જ અનંત વીર્ય પ્રગટ્યું છે. પુરુષાર્થ કેટલો છે? અનંત છે. કર્મના પરમાણુમાં કોઈ ફેરફાર કરવાનો અધિકાર નથી. સર્વજ્ઞ થઈ ગયા છે. શ્રેણીક મહારાજા તો હજી સર્વજ્ઞ નથી થયા, છદમસ્ત છે. અને ઓલા સર્વજ્ઞ થઈ ગયા છે, કોઈ ફેરફાર ન કરી શકે એમ કહેવું છે. જ્યારે આત્મા જડથી ભિન્ન છે પછી એને ફેરફાર કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? અને એવી ઈચ્છા કરવાનો પણ પ્રશ્ન ક્યાં રહ્યો? ભિન્નતાની અંદર એ વાત ઊભી નથી થતી. જે કાંઈ ફેરફાર કરવાની ઈચ્છા થાય છે એ એની અભિન્નતા માનીને થાય છે, તો વસ્તુ સ્થિતિ નથી. એ તો આમ ફેરફાર થાય તો સારું, પણ તને તારે એને લેવા દેવા હું છે તો નક્કી કર, પછી ફેરફારનો વિચાર કર. કાંઈ લેવા દેવા નથી. જીવને ચેતન જળ સાથે શું લેવા દેવા? કાંઈ લેવા દેવા નથી. એક પરમાણુથી માંડીને અનંતા પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી. બાહિર નારકી દુઃખ કૃત, બાહિર કૃત નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટા ઘટે. બહારમાં લોકો એમ જુએ છે કે નારકીનું દુઃખ ભોગવે છે, અંતરમાં ઘટક ઘટક સુખને પીએ છે. સુખનો સમુદ્ર છે એને ઉછાળે છે. કેમ દેખાય? એવું છે. નિષ્ફળ વાર્તા છે. આત્માના કલ્યાણ સંબંધનો એમાં કોઈ મુખ્ય પ્રસંગ નથી. એ મંત્ર તંત્ર જંતરમાં રિદ્ધિ સિદ્ધિમાં આત્માના કલ્યાણનો એકેય પ્રસંગ નથી. ઉલટાનું અકલ્યાણમાં ડૂબવાની વાત છે. એ તો મુખ્ય પ્રસંગ તો વિસ્મૃતિનો હેતુ એવી કથા થાય છે. આત્માની વિસ્મૃતિ થાય, સ્વરૂપનું વિસ્મરણ થાય એવી આ કથા છે. મંત્ર તંત્ર રિદ્ધિ સિદ્ધિની જે કથા છે એ તો આત્મ સ્વરૂપને ભૂલવાની વાત છે, વિસ્મરણ કરવાની વાત છે. માટે તે પ્રકારના વિચારનો કે શોધનો નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં એમ કે કોઈ મંત્ર શોધીએ, કોઈ તંત્ર શોધીએ, કોઈ દવા ઔષધિ શોધીએ, શું એ પ્રકારે એ વિચાર કે એ શોધનો નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં એનો કાંઈ નિર્ણય કરીએ, એ વાતને સમજીએ. નિર્ધાર કરવો એટલે કે આ કેમ થતું હશે, કેવી રીતે થતું હશે, એ ત્યાગી દેવી સારી છે. એ વાત જ છોડી દેવી સારી છે, એનો વિચાર જ કરવો નહીં. ભૂલે ચૂકે પણ એનો વિચાર કરવો નહીં, એમ કે છે. આનું નામ અધ્યાત્મ છે. અહીંથી પાછા વાળે છે, ચર્ચા કરી કર્મના ઉદયની બુદ્ધિ સરવાળો આ લઈ આવ્યા કે એ કાંઈ ભોગવટાની ઈચ્છા કરવા જેવી નથી. આત્માનું વિસ્મરણ કરવું હોય તો બીજી વાત છે. નિર્ધાર લેવાની ઈચ્છા કરવા કરતાં ત્યાગી દેવી સારી છે. અને તે ત્યાગી સહેજે નિર્ધાર થાય છે અને એવો ત્યાગ થતાં પછી આ બધો યથાર્થ નિર્ધાર થાય છે. જ્યારે પોતે નિવૃત્ત થઈ જાય છે કે મારે આવી કોઈ ઈચ્છા કરવી નથી, ત્યારે એ વિષયનું જ્ઞાન બરાબર થાય છે. ત્યાં સુધી એ વિષયનું જ્ઞાન સાચું અથવા યથાર્થ કે પ્રયોજનભૂત જ્ઞાન થતું નથી. આત્મામાં વિશેષ આકુલતા ન થાય તેમ રાખશો. હવે એમને સુભાગભાઈની સ્થિતિ જરા બારમાં નબળી છે, એટલે કે છે કે આત્મામાં વિશેષ આકુળતા ન થાય એટલે તીવ્ર રસે કરીને પરિણામ કોઈ ન થાય અનુકૂળતાના, અનુકૂળતાની પ્રાપ્તિના કે પ્રતિકૂળતાની પ્રાપ્તિના કોઈ તીવ્ર રસે કરીને પરિણામ ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. પૂર્વે જે નિબંધન કર્યું છે તદ અનુસાર જે કાંઈ થવાનું છે તે થવાનું છે, તે થઈ રહેશે, એમાં હરખશોક કર્તવ્ય નથી. અને આકુલતા કરતા પણ જે થવા યોગ્ય હશે તે થશે. તમે આકુલતા નહીં કરો અને શાંતિથી જશો તો પણ થવા યોગ્ય થશે તે થશે. આકુલતા કરીને ફેરફાર કરવાની ને પ્રતિકૂળતા ટાળવાની ને અનુકૂળતા મેળવવાની ધમાધમ કરશો તો પણ ફેર જે થવા યોગ્ય હશે તે જ થશે. આજે અક્રમ બધા આવી ગયો, અહીંયા આક્રમ બધનો સિદ્ધાંત આવી ગયો. ગુરુદેવજી નિરૂપે છે કે જે થવા યોગ્ય હશે તે થશે, પણ આકુળતા કરવાથી તેની સાથે સાથે આત્મા પણ અપરાધી થશે, આ નુકસાન થશે. થવા યોગ્ય તે થશે એમ સમજીને નિરાકુળ રહેવાને બદલે ફેરફાર કરવાની આકુળતા થશે તો પણ થવા યોગ્ય તે થશે, વધારાનું નુકસાન તમારો આત્મા અપરાધી થશે, આટલો વધારે નુકસાન છે. હવે તમને જેમ સૂજે એમ કરો, ચોખ્ખી વાત આટલી છે. એટલે આકુલતામાં આંચકો નથી આવતો, એટલે રસ મંદ નથી થતો. અપરાધ થાય છે, અપરાધથી આ નુકસાન થાય છે મારા આત્માના. મારા સ્વભાવથી હું દૂર જઉં છું, મારા સુખ સ્વભાવનું ખૂન કરું છું. આ વાત જો એને સમજાય તો એને અશાંતિ ન થાય, એ જ વખતે આકુલતા બંધ થઈ જાય. આકુલતાનો પારો નીચો આવ્યા વિના રહે નહીં. એટલું તો ઓછામાં ઓછું આવવું જોઈએ, પછી જ્ઞાન તત્વનો અવલંબનનો વિષય છે. પણ અહીંયા સ્થૂળ પરિણામની અંદર પણ નુકસાનથી ભય ન પામે તો પછી સૂક્ષ્મ એવો જે જ્ઞાન તત્વ એનો અંગીકાર કેવી રીતે કરે, અને એ તો થઈ શકશે નહીં.